ಸ್ಫುರದಮಲ ಸಿಂಹಾಸನವರೆ ಸ್ಥಿತಂ ಸರ್ವಾಧೀಶಂ ನಖಕಿರಣ ವಿದ್ಯೋತ್ಥಿತ ಸಿತಚ್ಛತ್ರಂ ಪಾರ್ಶ್ವ ಸ್ಫುರದಮಲ ಸಚ್ಛಾಮರಯುಗಂ ವೃಷಂ ಧನ್ಯೋಲಭಾ ನಯನ ಪಥಿ ನಾರಾಯಣಮಹಂ ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ತಾರಿಣೇ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪರಿ ನಿಷ್ಠಾವತೇ ಆದಿಗುರು ಗುಣಾತೀತಾನಂದ ಮುನಯೇ ನಮೋ ಮಮ ಮೋಕ್ಷದಾತೃ ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಶ್ರೀ ನರನಾರಾಯಣ ಶ್ರೀ ನಾರಾಯಣ ಮುನಿ ದೇ ಶ್ರೀ ಲಾಡಿಲಾ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ಶ್ರೀ ವಿಘ್ನ ವಿನಾಯಕ ದೇವ ಶ್ರೀ ಕಾಷ್ಠಭಂಜನ ದೇವ ಶ್ರೀಪಾಂಶು ಪರಮಹಂಸನಿ. ದಿವ್ಯ ಮಂದಿರ ಮಾ ಬಿರಾಜಿತ
ವಾಲಾ ಲಾಡಿಲಾ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ಆ ಧನುರ್ಮಾಸ ಜ್ಞಾನ ಯಜ್ಞ ನಾ ಪ್ರಣೇತ ಪೂಜ್ಯಪಾದ ವಾಲಾ ಗುರುಜಿ ಆದಿಕ್ ತಮಾಮ್ ಬ್ರಹ್ಮನಿಷ್ಠ ಪೂಜನೀಯ ವಾಲಾ ಸಂತೋ ಪಾರ್ಷದೋ ಅನೆ ಆಪ್ ಸರ್ವೇ ಭಾವಿಕ ಭಕ್ತ ಜನೋನೆ ಭಾವಥಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ખૂબ આનંદની વાત છે આપણને ભગવાન સંબંધી ક્રિયાઓ કરવા માટે ખુદ શ્રી હરિજી મહારાજે જ આપણને પસંદ કરી અને આવા સત્સંગ સમુદાયના મધ્યમાં જન્મ આપ્યો છે. આપણે મહદ ભાગ્યશાળી છીએ. આપણને જો આપણો મહિમા જણાઈ જાય અથવા તો આપણને જે પ્રાપ્ત થયું છે એનો ખ્યાલ આવી જાય તો આપણે કાયમને માટે સુખ્યા થઈ જાય. ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનમાં વૃત્તિ રાખવી, કરી કરીને વાલા ભક્તો આપણે બધાએ એ જ કરવાનું છે. અને ખૂબ ભાવથી આપણે આ ધનુર્માસમાં સવારના પોરમાં ભગવાન સંબંધી પ્રક્રિયાઓ આપણે સૌ કરીએ છીએ, ધ્યાન ભજન ભક્તિ સાધનાઓ કરીએ છીએ. આજે તારીખ 30/12/2017 શનિવાર પોષ સુદ 12મો દિવસ પારણા કદાચ બાકી હશે ને અમુક અમુક કરી નાખ્યા હશે. અહીંયા શીરાનો કરી લેજો પારણો, શીરાને દાંતણ કરવાનું કીધું. ગઈકાલે વાલા ભક્તો આપણે કથામાં એવું જાણ્યું હતું કે ગુણાતીતાન સ્વામી ધોરાજી છે, ધોરાજી તીર્થ સ્વામીને બહુ ગમે, મહારાજ પણ ત્યાં અનેક વાર પધારેલા અને સ્વામીએ ત્યાં મંદિરની બાજુમાં જે ઉપર ચાલવાનો રસ્તો હતો તે બંધ કરાવ્યો. કારણ નિયમમાં થોડી બાંધછોડ ચાલે સ્વામીને બિલકુલ ગમતું નહીં. એટલે સ્વામીએ રસ્તો બંધ કરાવ્યો છે. આજે વાલા ભક્તો, આપણે સર્વે એ વાત જાણવાની છે કે ત્યાં ધોરાજીમાં જે મુસલમાન હતો તેને ગુણ ગાવાની ટેવ પડી અને ટેવ એના કામમાં આવી ગઈ, એનું આત્યંતિક કલ્યાણ કરી દીધું. મહારાજ પણ આપણને હરિચરિત્રામૃત સાગરમાં એમ કહે છે, સતપુરુષ સો દેખી કે તે હો અંતર મેં જો ગુણ ધરે હે હો તત્કાલ શુદ્ધ હોઈ જાવે મનુષ્ય કે ગુણ તરત તે હી પાવે. કેવી ગજબની મહારાજ વાત કરે છે. કોઈ સત્પુરુષને જોઈને એના અંતરમાં તે સત્પુરુષનો ગુણ આવે ને, ખાલી ખાલી ગુણ લેવાની વાત કરે છે, એમની પાસે બેસવાની વાત દૂર. અરે હૃદયમાં એમની સાથે બેસીને વાતચીત કરવી, હૃદયની બધી વાત એમને કહેવી, એ આપણને વાત કરે, આજ્ઞા કરે, એ બધી વાત જુદી. ખાલી ગુણ લેવાની વાત કે આ સાધુ બહુ હારાઓ, ખાલી ગુણ આવી જાય ને તો એ મહારાજ શું કહે છે, તત્કાલ શુદ્ધ હોઈ જાવે. તત્કાળે શુદ્ધ થઈ જાય, જે અંતરના મેલ ના હોય બધા ધોવાઈ જાય અને એ અંતર શુદ્ધ થઈ જાય. એનું કેટલું ફળ છે મહાન સત્પુરુષોના દર્શન કરીને એનો ગુણ લેવાથી. ગુણ લીધા કરીએ એમનેમ આપણું ખાતું ભરાઈ જાય. ગુણ લેવા અને શુદ્ધ થઈને શું થાય છે તો તત્કાળ એનામાં માણસાઈના ગુણો આવી જાય છે. માનવતા જે પહેલા કહેવાય ને, માનવ તો કદાચ આપણે બની ગયા હોય પણ માનવતા જો ન હોય તો કાંઈ કામનું નહીં. માટે માત્ર ને માત્ર સત્પુરુષોના ગુણ લેવાથી આપણામાં આટલો ફેરફાર થઈ જાય તો આપણે સુકામ કોઈના અવગુણ ગાવા જોઈએ, સુકામ કોઈની નિંદા કરવી જોઈએ, સુકામ કોઈની ટીકા કરવી જોઈએ. બધાના ગુણો ગાયા કરીએ, બધાના વખાણ કર્યા કરીએ, હા, એમાંથી જે જે ગુણ હોય એ બધા આપણે લઈએ. આ બધી સૃષ્ટિ આ એક સમજવાની વાત છે કે ભગવાનની બનાવેલી છે, ભગવાને જ આ બધું કર્યું છે. એમનો તો એક ગુણ દીધા વગર મોકલી તો નહીં દીધા હોય કોઈને, કોકને ને કોકને કંઈક તો ગુણ દીધા જ છે. બસ એ ગુણની શોધમાં આપણે રહીએ, એ ગુણ જો એના જીવનમાં આપણને દેખાઈ જાય તો આપણી સામે બેઠેલા અનેક ભક્તો છે એમાંથી એક એક ગુણ જો આવી જાય ને તો આપણે કેટલા ગુણવાન થઈ જઈએ. ધનવાન હોય, સમૃદ્ધિવાન હોય, પણ ગુણવાન આવી રીતે બનાય છે એ બધામાંથી જોઈ જોઈને આપણે શીખી શીખીને એ પ્રમાણે આપણા જીવનમાં એ ઉતારવું પડે તો આપણામાં ગુણો આવે. મહારાજ હજુ આગળ કહે છે, સતપુરુષ મે ધરે ભાવ હી જૈસા સોજન મે પ્રાપ્ત હોત હે તૈસા પુરાણ મે સો પ્રસિદ્ધ હે વાતા નારદ સનક કી જો વિખ્યાત. મહારાજ કહે છે, સત્પુરુષને જોઈને જે જેવી ભાવના કરે તે તેવો થઈ જાય. આપણે જો સત્પુરુષોની સામે જોઈને એવી ભાવના કરીએ આ તો મુક્ત છે તો આપણે મુક્ત થઈ જઈએ એવું ભગવાન કહે છે. જો મને તમને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, એના વચન સત્ય મનાતા હોય તો આ વાત સાચી છે છે ને છે કે આપણે કોઈ સત્પુરુષ હોય એને જોઈને આપણને એમ થાય કે વાહ, આ કેવા મહાન મોટા મુક્ત રાજ છે. એવી ભાવના જો આપણને કોઈ એવા સંતો કે હરિભક્તો એકાંતિક એમને જોઈને થઈ જાય તો અવશ્ય એક દિવસ આપણે મુક્ત થાશું થાશું થાશું. થયા વિના નહીં રહીએ, પણ એવો ભાવ હૃદયમાં પ્રગટ થવો પડે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ એક વાક્ય છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હે, આપણને સામે મુક્ત બધા મનાય તો આપણને મુક્ત થતા વાર નહીં લાગે, પણ આપણને જો પછી મનુષ્ય ભાવના કારણે કંઈક એમના અભાવ અવગુણ કે દોષ દેખાયા કરે તો પછી આપણામાં એ દોષ આવીને બેહે. એવું કહેવાય છે કે આપણે જે વ્યક્તિની નિંદા ટીકા કરીએ, જેના અવગુણ ગાઈએ ને, એ વ્યક્તિમાંથી એ અવગુણ નીકળી અને આપણામાં પ્રવેશ કરે. હવે આપણને જો એ ગમતું હોય તો અવગુણ ગાવા બે મોઢે. અરે સામાન્ય રીતે કોઈ સ્ત્રી શાકભાજી લેવા જાય ને તો એક રીંગણું મોળું ન લેયો, હા, સિલેક્ટ કરી કરીને. શાકભાજી જો જે સારું હોય એ જ ગમે તો પછી આપણા જીવનમાં સદગુણો એ સારા હોય એ જ આપણને ગમવું જોઈએ. મહારાજ કહે છે કે નારદજીની વાત પુરાણમાં પ્રખ્યાત છે. દાસી પુત્ર હતા અને શુદ્ધ ભાવે સંતને સેવ્યા તો દેવર્ષિ થઈ ગયા. કેવી પદવી મળી ગઈ. સનકાદિકોની વાત પણ આપણે સૌ જાણીએ છીએ. જય વિજય વૈકુંઠમાં ભગવાનના પાર્ષદ હતા. લેવલ જોઈએ આપણે, ક્યાં આપણે ઊભા હોઈ, ક્યાં આ બધા હતા, અને એક ખાલી સંતનો દ્રોહ થઈ ગયો, એનો અવગુણ લેવાઈ ગયો, એની નિંદા ટીકા થઈ, અવગણના થઈ, એટલે ધામમાંથી પાછા હેઠા આવ્યા. વાલા ભક્તો, આપણે જો આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય તો સૌ પ્રથમ આ એક વાત આપણે જાણવા જરૂરી છે કે આ રહી કોઈનો અભાવ ગુણ લેવો નહીં. બસ બધા એનો મહિમા ગાયા કરીએ, મહિમામય વાતાવરણ ઊભું કરીએ, ત્યારે આપણને ભગવાનનું સુખ સહેજે સહેજે અને જલ્દી આવશે. મહારાજ કહે છે એ જ વાતને વાલા ભક્તો, આ મુસલમાનના જીવનમાં દ્રઢ હતી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે માધવજી ભાઈના ઘરે બેઠા હતા, ત્યાં એ મુસલમાન માધવજી ભાઈને મળવા આવ્યો અને એમના ઘરે આ જોગીને જોઈને મુસલમાનના મનમાં થયું, અહો કેવા ખુદાના હોલિયા છે, સ્વામીના દર્શન કરતા આ મુસલમાનનું હૈયું ટાઢું થઈ ગયું અને બોલી ઉઠો, સ્વામીજીના દર્શનથી
બોલ્યો આ છે ખુદાના હોલિયા. સાચા સંતને ભેટિયા, ગુણ જોવાની ટેવ પડી સાચા સંતને ભેટિયા.
સ્વામીને જોઈન તરત એ મુસલમાન બોલ્યો, અહો આ ખુદાના ઓલિયા ખરા બેઠા છે, અને એમ કહીને સ્વામીને વંદન કર્યા. અને વંદન કરીને તો મુસલમાને જતો રહ્યો, બીજું કાંઈ કીધું નથી, ખાલી આટલું જ. હે આહા, એ કેવા ખુદાના ઓલિયા બેઠા છે, અને ગુણ લીધો સ્વામીનો, ગુણ લેવાની ટેવ પડી, સાચા સંતને ભેટી ગયા. વાલા ભક્તો, આવી રીતે ગુણ જો લેવા માંડીએ આપણે તો આપણને પણ વાલા ભક્તો કંઈક મોટા પુરુષની કૃપા આપણી ઉપર થઈ જાય. વખાણ કરવાની ટેવ છે ને એ બહુ સારી, નિંદા કરવી એ કરતા તો વખાણ કરવા સારા.
નિત નિંદા કરવી તેથી ભલા કરવા છે વખાણ, નિત નિંદા કરવી તેથી ભલા કરવા છે વખાણ, હો નિત નિંદા કરવી તેથી ભલા કરવા છે વખાણ.
Thank you. એમના મનમાં સ્વામીનો ગુણ આવ્યો, સ્વામીને એમ થયું કે આ એક ખરો છે હો. માધવજી ભાઈ કે સ્વામી એમને તો એવી ટેવ પડી છે જેના તેના વખાણ કરવાની, એ તો જે સામે મળે એના વખાણ કરે, એને કંઈ ખરેખરો મહિમા કદાચ તમારો નહીં થયો હોય. સ્વામી કે ગમે હોય પણ આજ એને સાચાના વખાણ કર્યા છે. સ્વામી રાજી થઈ ગયા. નિંદા કરવી એ કરતા જો વખાણ કરવાની ટેવ હોય ને તો કામ થઈ જાય. વખાણ કરવા એ કોના જેવું કીધું, લોટના પિંડ સમાન છે, એનાથી કંઈક પેટ ભરાય જો રોટલી બનાવશું તો. પણ નિંદા કરવી એ છાણ ભેગું કર્યા બરાબર છે, એ ક્યારેય ના કરવું. માધવજી ભાઈએ કીધું કે સ્વામી એને તો ખોટી ટેવ પડી ગઈ છે. પછી માધવજી ભાઈએ ત્યાં સ્વામીને મંદિરની બાજુમાં કુવા પાસે એક વંડી છે અને ત્યાં માણસોની અવર જવર થતી હતી અને બધું દેખાયા કરે, એટલે સ્વામીએ માધવજીભાઈને કીધું આ વંડી થોડીક ઊંચી કરવી છે, થોડીક નીચી હતી. અને માધવજીભાઈને ગઈકાલનો પ્રસંગ યાદ આવ્યો કે આ મુસલમાન જે ગુણ ગાઈને ગયો છે એ જ આ ચૂનો અને બધું રાખે છે, સામાન રાખે છે. અને એમણે સ્વામીને વાત કરી કે સ્વામી ગઈકાલે જે મુસલમાન આવ્યો હતો એમની જ પાસેથી આ બધો સામાન આપણને મળી જાય એમ છે. સ્વામી કહે તો પછી બોલાવો તમ તારે. એટલે તરત માધવજીભાઈએ એ મુસલમાનને બોલાવવા ગયા. બોલાવવા આવ્યા અને મુસલમાનને કીધું કે સ્વામી તમને બોલાવે છે. અને તરત જ એ મુસલમાન દોડ્યો અને સ્વામી પાસે આવીને પગે પડ્યો અને સ્વામીને એટલું બોલ્યો કે સ્વામી ગુલામનું શું કામ પડ્યું, સાચા સંતના ગુણ લીધા એનું અંતર આખું પરિવર્તન થઈ ગયું. બોલો, ખાલી ટેવ હતી ગુણો ગાયા કરવાની, પણ આવા સાચા સંત ભેટા અને એમની સામે પગે પડીને એમ કહે સ્વામી બોલો ગુલામનું શું કામ પડ્યું. ત્યારે સ્વામી કહે છે આ વંડી અમારે ઊંચી કરવાની છે, માટે ચૂનો આપીશ. એ મુસલમાન બોલ્યો સ્વામી અમારી પાસે જે છે એ બધું આપ જેવા ઓલિયા પુરુષની દુઆ જ ને લીધે છે, બીજું ક્યાં અમારી પાસે કાંઈ છે, આ તો તમ જેવા ઓલિયા પુરુષે કૃપા કરી ત્યારે અમારી પાસે આ બધું છે અત્યારે. ત્યારે એમણે બધી વ્યવસ્થા કરી આપી, જેટલો ચૂનો બેલા જે જોઈએ બધું અપાયું અને ખૂબ સેવા કરી અને સ્વામી રાજી થઈ ગયા. સેવા કરી સંતની આપી બેલા ચૂનાનું દાન, ખરો જીવતે ખાટીઓ આપ્યું અક્ષરનું પ્રદાન. સ્વામી રાજી થઈ ગયા અને એ મુસલમાનનું કલ્યાણ થાય એવો સંકલ્પ સ્વામીએ કરી દીધો. આટલી જ વાતમાં એક વાર ગુણ લીધો અને એક વાર સ્વામીની સાચે ભાવથી સેવા થઈ ગઈ, અક્ષરધામને પામી ગયા. બોલો, આપણે સૌ એવું વિચારીએ છીએ અક્ષરધામમાં જવું કેટલું અઘરું છે, કેટલું અઘરું છે, કાંઈ અઘરું નથી. હે, સાચા સંતના યોગમાં આવી ગયા પછી મન કર્મ વચન એની સેવામાં જે રહે, દાસપણે નિર્માની ભાવે એમના વચનમાં જે રહે, એનું કલ્યાણ થાય જ, ન થાય એવું ક્યારેય બને જ નહીં. હાઉ શોર્ટકટ છે આ. સ્વામી રાજી થઈ ગયા અને માધવજી ભાઈ તો આ એની ભાવના જોઈને દંગ થઈ ગયા કે આ શું, આ લાગે ગાંડો, હે, જેના તેના વખાણ કર્યા કરે. પણ ગજબની સેવા કરી દીધી, સાધુના વખાણ કરવાથી આ જીવ ખાટી ગયો. માધવજી ભાઈ કહે આપ જેવા સાધુની વાત સ્વામી હાવ નોખી છે. ગઢની જૂની દિવાલ હાલમાં વાલા ભક્તો મંદિરમાં ભળી ગયેલી છે અને પ્રસાદીનો કૂવો પણ અત્યારે એ ધોરાજી મંદિરમાં વિદ્યમાન છે. એ આપણને કદાચ તમે જ્યારે ધોરાજી જાઓ ત્યાં હાલમાં શિખરબંધ મંદિર છે, મોહન પ્રસાદ સ્વામી ત્યાં રહે છે, એ મહાપુરુષ પણ ત્યાં અત્યારે હાલમાં આપણને એ જ પરંપરાના દર્શન આપે છે. વાલા ભક્તો ગુણ લેવાથી કેટલો ફાયદો થાય છે શ્રીજી મહારાજ ખુદ કહે છે હરિચરિત્રામૃત સાગરમાં, ગુણ કુગ્રહત અવગુણ દેત ત્યાગા તબ અધર્મ કો મિલતન માગા, તબ અધર્મ કો મિલતન માગા, ગુણ કુત જી જબ અવગુણ ગ્રહહી,
ગુણ કુત જી જબ અવગુણ ગ્રહહી,
તબ અધર્મ તિ રખ કરહી, હે તાકુ તરત હોવત સતસંગા, કુસંગ કો સો ત્યાગત સંગા, મહારાજ ખુદ કહે છે આ સમજાય તો સમજો, જેને ગુણ ગ્રહણ કરવાની ટેવ પડી મહારાજ એને કહે છે એને તરત સત્સંગ થાય છે અને કુસંગનો તરત એ ત્યાગ કરી દે છે. બહુ સરસ મહારાજ વાત કરે છે,
તાકુ તરત હોવત સત્સંગા, કુસંગ કો સો ત્યાગત સંગા, હરિજન પર જા લગન હિ ભાવા,
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 ત્યાં લગ કો સંગ રહત સ્વભાવા, ચાલક કો સંગ રહત સ્વભાવા,
ચાલક કો સંગ રહત સ્વભાવા.
મહારાજ કહે છે જ્યાં સુધી ગુણ ગ્રહણ થાય અને અવગુણોનો ત્યાગ થાય છે ત્યાં સુધી અધર્મને પેશવાનો અવકાશ મળતો નથી. આપણા જીવનમાં જો અધર્મ આપણને દેખાય છે એનો અર્થ એ થાય કે હજુ ક્યાંક અમુક અંશે આપણે કોઈકના અવગુણની વાતો કરતા હશે. મહારાજ કહે છે જે ગુણ લે છે એના જીવનમાં ક્યારેય અધર્મ પેશે જ નહીં. કેવી ગજબની વાત કરે છે, જીવનમાં દ્રઢ કરવા જેવી આ વાત છે. અધર્મનો જો ત્યાગ કરવો હોય તો બીજી સાધના કદાચ ના કરો, આ એક જ વસ્તુ કરો. આમાં કાંઈ બીજું આપણે ખર્ચો કરવાનો નથી, કાંઈ બીજું કરવાનું નથી, બસ બધાયના ગુણો ગાયા કરો. હે, અને સાચા ભાવથી હો, ખાલી ઉપર છલ્લાથી નહીં, બીજાને સારું લાગે એમ નહીં, હૃદયથી આપણને એનો ગુણ આવવો જોઈએ. મહારાજ કહે છે કે જે અવગુણ ગ્રહે છે એના જીવનમાં તરત જ અધર્મ જોર કરીને પેશી જાય છે. એને ન જોતું હોય ને તો આવી જાય એના જીવનમાં. બોલો, માટે અધર્મનો ત્યાગ કરવો હોય તો ભગવાનના સંતો ભક્તોના ગુણો લીધા કરીએ, અને જે ગુણ લે છે મહારાજ કહે છે કે તેને તરત જ સત્સંગ થાય છે. સત્સંગ થતા અમુકને વાર કેટલી લાગે છે ખબર, તોળા થઈ જાય માથે તો એ જીવમાં સત્સંગ પેશે નહીં. એનું કારણ એ જ છે કે સત્સંગ કરતા કરતા સાથે સાથે સંતો હરિભક્તોની અવગણના કરતા હોય, અવગુણોનું ગાન કરતા હોય છે, એટલે વાલા ભક્તો સત્સંગ જીવમાં નથી બેસતો અને કુસંગનો ત્યાગ તરત જ થઈ જાય જે ગુણ ગાયા કરી. મહારાજ કહે છે જ્યાં સુધી હરિભક્તો ઉપર આદર ભાવ ગુણ ભાવ નથી થતો ત્યાં સુધી તેના સ્વભાવમાં કુસંગ રહેશે રહેશે ને રહેશે. બોલો, કુસંગનો ત્યાગ કરવો હોય તો ભગવાનના ભક્તોને જોઈને એમના પ્રત્યે આદર ભાવ રાખવો અને ગુણ ભાવ રાખવો, તો આપણા જીવમાં સત્સંગ પેશે, નકર નહીં પેશે. વાલા ભક્તો, ગુણાતાનંદ સ્વામી લાલવડે ન્યા શ્રીજી મહારાજ, આપણે સૌ જાણીએ છીએ કે ધોરાજીમાં લાલવડે પ્રસાદીનું સ્થાન છે. ત્યાં શ્રીજી મહારાજ રંગોત્સવ કર્યો ખૂબ, અને આખો વડલો જે છે એને લાલ લાલ કરી દીધો તો રંગથી, અને પ્રસાદીના સ્થાનના આજે પણ આપણને દર્શન થાય. ધોરાજી જાય ને લાલવડના દર્શન ન્યા થાય. ન્યા ગુણાતાનંદ સ્વામીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી, અને એ પ્રસંગે વાલા ભક્તો, ધોરાજીના જે માવજી દવે, એ માવજી દવેના દીકરા કેશવજી દવે, એમણે ગાયના દૂધમાંથી બનાવેલું ગોરસ જે હતું એ સ્વામી પાસે લાવીને મૂક્યા. સ્વામી સભા કરીને બેઠા હતા ત્યાં લાલવડની બાજુમાં જ. વાલા ભક્તો, અત્યારે પૂજ્યપાદ મોહન પ્રસાદ દાસજી સ્વામીએ છત્રી બનાવી છે, એ જગ્યા પણ મંદિરની છે, અને ત્યાં મહારાજે સભા કરીને બેઠા હતા અનેકવાર. એ સ્થાન આજે પણ આપણને વિદ્યમાન દેખાય છે, દર્શન થાય છે. ન્યા આ કેશવજી દવે દહી લઈ આવ્યા અને સ્વામી પાસે મૂક્યું, અને કેશવજી દવે સ્વામી પધારવાના હતા એટલે બે દિવસનું જે દૂધ ભેગું થયું એનું દહી બનાવી અને સ્વામી પાસે લાવ્યા. ગુણાતાનંદ સ્વામીએ કીધું, કેશવજી શું લાવ્યા છો? અને કેશવજી દવે કહે, ગાયના દૂધનો ગોરસ લાવ્યો છું સ્વામી. સ્વામી કહે, સાધુ આ લઈ જાઓ, ઠાકોરજીને થાળમાં ધરો, અને જ્યારે સંતોની પંક્તિ થાય ત્યારે બધા સંતોને પણ આ પીરસજો. સ્વામીના અંતરમાં તો બસ જીવોના અજ્ઞાન દૂર થાય એનું તાન હતું. એટલે સ્વામી સભામાં પછી એ ભગવાન સંબંધી વાતો કરવા લાગ્યા, અને બધાયને સત્સંગમાં ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય એવી ખૂબ વાતો કરી. અને જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે સ્વામીને બોલાવવામાં આવ્યા અને સંતોની પંક્તિ થઈ, અને પંક્તિમાં કેશવજી દવે ભાવથી જે ગોરસ લાવ્યા હતા એ સ્વામીને પીરસ્યું, અને પછી સ્વામીને પીરસ્યું એટલે સ્વામીએ જમી અને કીધું કે પ્રસાદી બધાને પણ આપો. બધા સંતોને એ પ્રસાદી આપી. ત્યારબાદ વાલા ભક્તો, ખૂબ હરિભક્તોનો ભાવ હતો એટલે બે દિવસ સ્વામી ત્યાં ધોરાજી હરિભક્તોના આગ્રહથી રોકાયા હતા. ખૂબ હરિભક્તોએ સ્વામીની ભાવથી પૂજા કરી, સેવા કરી, અને ત્યારબાદ સ્વામી જૂનાગઢ પધાર્યા. કેશવજીની ગાય વાલા ભક્તોએ ખાટી ગઈ. હા, આવા મહાપુરુષોના ઉપયોગમાં એનું દૂધ આવી ગયું, અને સમય જતા એ ગાય માંદી પડી. શિયાળાની ઋતુ, અને કેશવજી દવે ફળિયામાં સૂતા હતા, અને કેશવજીને એવું સપનું આવ્યું કે મહારાજ અને ગુણાતાનંદ સ્વામી ગાયને ધામમાં તેડી ગયા એવા એ કેશવજીને દર્શન થયા. કેશવજી એમના દીકરાને જગાડ્યો, કહ્યું આપણી ગાયને ધામમાં તેડી ગયા હોય એવું મને લાગે છે, મને એવા દર્શન થયા. બંને બાપ દીકરો દીવો લઈ એ કોઢમાં ગયા અને જોયું તો ખરેખર એ ગાય દેહ છોડીને ધામમાં ગઈ હતી. કેશવજી દવે કહ્યું, બેટા થોડા સમય પહેલા આ લાલવડે જે હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ હતી એમાં આ ગાયનું દૂધ ભેગું કરી અને દહીં બનાવી અને ગુણાતાનંદ સ્વામીને સંતોના ઉપયોગમાં અમે મોકલું હતું, આ એનું ફળ છે, સાચા સંતના ઉપયોગમાં આવી ગયું. આ ગાયને મહારાજ અને સંતો ધામમાં તેડી ગયા. સત્પુરુષના ઉપયોગમાં આવેલા પશુ પંખીનું પણ મહારાજ કલ્યાણ કરે છે. કલ્યાણ કેવું સોંઘું કરી નાખ્યું હે મહારાજ, બસ ગુણ આવી જાય, એમના ઉપયોગમાં આવી જાય. અરે ખાલી એટલું કહે ને કે આ સાધુ બહુ હારા, તો એ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, હે કોઈ કેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, આટલો જ ગુણ. બસ બહુ હારા છે, કલ્યાણ કરનારા છે, આટલી જ વાત. સેવા પછી, નિષ્ઠા પછી, એ બધું પછીની વાત. કેવું સુગમ કરી નાખ્યું બધું મહારાજે, કલ્યાણ કેટલું સુગમ કરી દીધું છે આપણા માટે. કેશવજી દવે વાલા ભક્તો પાછલી ઉંમરમાં કંડોરણા ગામમાં ગોરપદુ કરતા હતા, ત્યાં રહેતા હતા. અને એક વખત સ્વામી કંડોરણા ગામે પધાર્યા છે. સ્વામી પધાર્યા કંડોરણા ગામે, કેશવ દવે ને હરખ અપાર. કેશવ દવે સ્વામીને વાત કરે છે, સ્વામીએ ઈચ્છા વિશે પૂછ્યું ત્યારે કેશવજી ભગત સ્વામીને બધી વાત કરે છે. ઈચ્છા હતી માડવા મહારાજ,
ઈચ્છા હતી અમૂરમાં જમાડવા મહારાજ,
હે ઈચ્છા હતી અમૂરમાં જમાડવા. કેશવજી દવે સ્વામીને કહે છે, સ્વામી ભગવાનને જમાડવાની ઈચ્છા હતી, ભગવાન અમારે ગામ પણ પધાર્યા હતા, પણ હું બહાર ગયો હતો એટલે હું જમાડી ના શક્યો, એ ઈચ્છા હજુ અંતરમાં છે. સ્વામી તમારામાં અખંડ ભગવાન રહ્યા છે, તમે જમો એમાં ભગવાન જમશે, માટે અમારી આ સેવા સ્વીકારો. સ્વામીને બધી કેશવજી ભગત વિગતવાર વાત કરે છે. એક સમે કંડોરણે પધાર્યા હતા કીર્તાર,
એક સમે કંડોરણે પધાર્યા હતા કીર્તાર,
તે સમે હાજર હો નહીં વિચરતો હતો ગામ બાર, સુણીને આવ્યો કંડોરણા મોધાર,
વાત સુણીને આવ્યો કંડોરણા મોધાર,
કરી ચોરાસી ચાલ્યા ગયા એવા મળ્યા મને સમાચાર, ચાલ્યા ગયા એવા મળ્યા સમાચાર,
ગરી ચોરાશી ચાલ્યા ગયા એવા મળ્યા સમાચાર.
કેશવજી સ્વામીને કહે છે, સ્વામી મહારાજ કંડોરણામાં પધાર્યા હતા, પણ એ સમયે હું યજમાન વૃત્તિ કરવા બહાર ગયો હતો, અને જ્યારે પાછો આવ્યો ત્યારે ખબર પડી કે મહારાજ તો ધોરાજી જવા નીકળી ગયા છે. મહારાજની પાછળ પાછળ દેહને ગણકાયરા વગર હું દોડ્યો. મારે ભગવાનને જમાડવાની ઈચ્છા હતી એટલે હું ગામને છોડી અને મહારાજની પાછળ દોડ્યો. મહારાજ રસ્તાના કાંઠે બેઠા હતા અને નાજા જોગ્યાને કીધું કે જુઓ તો પાછળ કોણ દોડી દોડીને આવે છે. ત્યારે નાજા જોગ્યાએ જોયું અને કીધું કે આ માવજી દવેના દીકરા કેશવજી દવે આવે છે. અને મહારાજે દૂરથી જ કીધું કે કેશવજી, જો તારી પાસે લોટો હોય તો અમને તરસ લાગી છે, પાણી ભરીને આવ. અને કેશવજી ભગતના હાથમાં લોટો હતો પણ લોટાની અંદર કુલેર ભરી હતી. કેશવજી ભગતના મનમાં થયું, મહારાજે આજ્ઞા કરી છે, તરસ લાગી છે મહારાજને, એ કુલેર બધી ખાલી કરી દીધી, લોટો ખાલી કરી, સાફ કરી અને પાણી ભરીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને લોટો આપ્યો. અને મહારાજ પાણી પીધું અને મહારાજ પાણી પીતા પીતા એમ કહે, કેશવજી આમાં તો ઘીની વાસ આવે છે. કેશવજી કહે છે કે સ્વામી મહારાજ, આમાં મેં લોટામાં કુલેર ભરી હતી, આપે આજ્ઞા કરી કે પાણી ભરીને લાવજો, તરસ લાગી છે એટલે હું પાણી લાવ્યો છું, કુલેર મેં ઠાલવી દીધી. મહારાજ કે અરે કેશવજી, અમને ભૂખ પણ લાગી હતી. કેશવજીના મનમાં અફસોસ થયો, મેં મહારાજને ભૂખ્યા રાખ્યા. પણ મહારાજે પાણી પીધું એટલે મહારાજ બહુ રાજી થયા કેશવજી ઉપર. અને રાજી થઈને કેશવજીને એમ કહે છે કે માગો, તમારે જે માગવું હોય આજ અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છે. અને કેશવજી દવે ખૂબ ગજબનું માગ્યું. કેશવજી મહારાજને કહે છે, તમારા જમણા ચરણનો અંગૂઠો મારા મોઢામાં આપો, જો તમે રાજી હો તો તમારા જમણા ચરણનો અંગૂઠો મારા મોઢામાં આપો, જેથી મારા મોઢામાં નાખીને હું મારા ભવો ભવની ભૂખ તરસ મટાડી દઉં. એ અંગૂઠામાંથી જો રસ આવે ને તો મારા ભવો ભવની ભૂખ તરસ મટી જાય એમ છે. ત્યારે મહારાજે એમ કર્યું અને અમૃત રસના સ્વાદનો આનંદ કેશવજી ભગત કહે, અમારાથી શું વર્ણવી શકું હું. ગુણાત્માનંદ સ્વામીને આ બધી વાત કરે છે. સ્વામીને કહે છે કે મહારાજનો જમણા ચરણનો અંગૂઠો મોઢામાં નાખી અને પછી મને જે સુખ આવ્યું એનું સ્વામી હું વર્ણન કરી શકતો નથી. અને ત્યારબાદ સ્વામી મારામાંથી વિષય વાસનાની ભૂખ તરસ બધી મટી ગઈ, કોઈ સંકલ્પ નહીં, કાંઈ નહીં, વિષય વાસના ભૂખ મટી, મૂર્તિ હૃદય સ્થિર થઈ. કેશવ દવે બોલ્યા, સ્વામી આ વાત તમને મેં કહી, વિષય વાસના ટળી ગઈ. પણ સ્વામી મનમાં એમ છે હજુ કે મહારાજને મેં ભૂખ્યા રાખ્યા, એ અફસોસ હજુ હૈયામાં છે, મહારાજ ને જમાડ્યા નહીં. સ્વામી તમે એ મારું હૈયું હળવું કરો, તમે અમારી રસોઈ સ્વીકારો અને અમે ભાવથી તમને જમાડીએ, તો અમને જે એ વસવસો છે મહારાજને ન જમાડવાનો એ આજ સ્વામી અમારો પૂરો થાય. સ્વામીએ કીધું, વાંધો નહીં, રસોઈ કરો. અને કેશવજી દવે ખૂબ આનંદમાં આવી ગયા, ખૂબ રાજી થઈ ગયા અને ખૂબ પવિત્રતાપૂર્વક ભાવથી રસોઈ બનાવી અને સંતોને જમાડી અને આગ્રહ કરીને સ્વામીને ત્યાં રોક્યા છે. બીજે દિવસે પણ પાછા લાડુ બનાવી અને સંતોને જમાડ્યા. મહારાજ ધામમાં ગયા પછી સ્વામી મિષ્ટાન જમતા નહોતા, પણ સ્વામીને નિયમ હતું, તેમ છતાંય સ્વામી આગ્રહ કરીને બીજા સંતોને ખૂબ ભાવથી એ લાડવા જમાડ્યા. સ્વામીએ તો ન જમ્યા પણ બધા સંતોને ખૂબ ભાવથી જમાડ્યા. ભોજન બાદ ભગતે સ્વામીનું ખૂબ ભાવથી પૂજન કર્યું અને સ્વામીને કેશવજી ભગત કહે છે, આપ મહારાજની મૂર્તિ અખંડ હૃદયમાં ધારી રહ્યા છો, આપ જેવા મોટા સંત જમે એમાં મહારાજ પણ જમે, માટે આજે મારો જે સંકલ્પ હતો અધૂરો એ પૂરો થઈ ગયો છે. સ્વામી કેશવ દવેનો ભાવ જોઈ સ્વામી પણ ખૂબ રાજી થયા. સાધુ જમે ભગવાનને ધારીને, મહારાજ એમાં રહીને જમે. મહારાજે કીધું છે વચનામૃતમાં કે સંતમાં હું અખંડ રહ્યો છું, અષ્ટ પ્રકારની મૂર્તિમાં હું અખંડ રહ્યો છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં બહુ સરસ પંક્તિઓ લખી છે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે,
બધા ગાજો મહારાજ ના વચન છે. મહારાજ કહે છે આ વાત એકદમ 100% સાચી છે, એટલે આપણે પણ એમાં વિશ્વાસ રાખી અને આનું ગાન કરીએ.
હે સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે, સંત દુખાણે હું દુખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે,
મહારાજ કહે છે સંત હુને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. વાલા ભક્તો, આવો મહિમા આપણને સાધુનો રાખીએ તો કામ જલ્દી થઈ જાય એમ છે. આવા સત્પુરુષો વાલા ભક્તો આ ગુણાતીત પરંપરામાં આપણને સર્વેના આપણને સર્વેને આવા સંતના દર્શન થાય છે. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા એવા અનેક ભક્તો કે જે બ્રાહ્મ્ય સ્થિતિને પામી ગયા હતા, કેટલા હરિભક્તોની વાતો વાલા ભક્તો આપણે સાંભળીએ. જે હરિભક્તોની વાત લઈએ બસ એક જ વાત કે ત્રણેય અવસ્થામાં ભગવાનને દેખવા લાગ્યા, વૃત્તિ સતત ભગવાનમાં લાગી ગઈ. આ જ વાત, આ જ પ્રાપ્તિ બધા જ હરિભક્તોની ગુણાત્તાન સ્વામીના યોગમાં આવેલા જે હતા એમની થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા આપણ સર્વે આપણે જાણીએ છીએ એવા માવા ભગત, એમની સામર્થ્ય કેટલી, કેવી મોટા એ માવા ભગતની, ગુણાતીતના સેવક કહો મોટા માવા ભગત, વિશ્વાસી અભ્યાસી ઘણા જગતથી વિરક્ત, વૃત્તિ સંકેલી વશમાં વર્તે છે ક્રિયા બહાર, ભજન કરે ભગવાનનું મૂર્તિમાં માને આહાર. બસ ભગવાનની મૂર્તિમાં જ આહાર માને એવા હરિભક્તો ગ્રહસ્થો માવા ભગત સત્સંગી થયા, અને સત્સંગ થયા પછી સૌ પ્રથમ કાર્ય માવા ભગતે એ કર્યું કે વ્યવહારિક પ્રવૃત્તિઓ માવા ભગતે ધીમે ધીમે ઓછી કરવા લાગ્યા. વ્યવહારે ખૂબ સુખી હતા, કાંઈ તકલીફ બહુ હતી નહીં, પણ તેમ છતાં સત્સંગમાં આવી વાતો સાંભળી અને એમને જે જ્ઞાન થયું એનાથી એ બહાર જે વ્યવહારિક પ્રવૃત્તિઓ ધીમક ઓછી કરવા લાગ્યા અને જૂનાગઢ મંદિરમાં ખૂબ સેવા કરે ભાવથી, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે અને નિર્માનીપણે સ્વામીના વચનમાં જીવન જીવે. જમવામાં ખૂબ સાદું ભોજન લેતા હતા, ક્યારેક ફળાર કરે, અને મોટા ભાગનો સમય માવા ભગત ભગવાનની માળા ફેરવવામાં અને ધ્યાન કરવામાં વિતાવતા હતા. વિક્રમ સંવત 1895 સાલ 95 કાળ પડ્યો હતો એ સમયે, અને બરાબર એ જ સમયે ગોપાળાનંદ સ્વામી પણ જૂનાગઢ પધાર્યા હતા. માવા ભગતને એમ થયું કે બે મહાન પુરુષો આજે જૂનાગઢમાં બિરાજમાન છે, તો હાલો દર્શન કરવા જઈએ, બંને સંતોના દર્શન થાય, સમાગમ કરીએ, લાભ લઈએ, અને બંને સંતોને પગે લાગવા માટે જૂનાગઢ પધાર્યા. દંડવટ કરી અને બંને સંતો સભા મંડપમાં બેઠા હતા, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને માવા ભગત સંતો પાસે આવીને બેઠા. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યની શું વાત કરવી, અંતર્યામીપણે એ પણ જાણી ગયા કે આ 95 કાળમાં માવા ભગત કાળ કેવી રીતે ઉતરશે. સ્વામીના મનમાં સંકલ્પ થયો એટલે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ માવા ભગત કાળ કેવી રીતે ઉતરશે? ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું એટલે તરત ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, ગોપાળાનંદ સ્વામી, તમે દયા કરો એટલે કાળ ઉતરી જાય, આમાં બીજી ક્યાં લાંબી વાત છે? તમ જેવા મોટા પુરુષ કૃપા કરે તો બધું થઈ જાય. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, માવા, ઘરમાં કેટલા દાણા છે? માવા ભગતે કહ્યું, એક ખાંડી બાજરો ભેરો છે. સ્વામીએ કીધું, ઉપરથી ઢાંકણું છાંડી દો, સીલ મારી દો, અને નીચેથી કાઢજો, અને બાજરો થોડો વેચજો, અને એના પૈસા જે આવે એમાંથી ઘી ગોળ લેજો, અને કાળ તમારો ઉતરી જશે. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની કૃપા થઈ, કૃપા દ્રષ્ટિ થઈ એટલે માવા ભગતે સ્વામીના વચન પ્રમાણે કર્યું, અને સંતના આશીર્વાદથી દાણા ખૂટ્યા નહીં. માવા ભગત બધાને ખૂબ ભોજન પણ સાથે સાથે કરાવતા હતા, જે ભૂખ્યું હોય એમને જમાડતા હતા. બીજું વર્ષ સારું થયું અને કોઠીમાં પાછા જ્યારે દાણા નાખવાનો સમય આવ્યો ત્યારે માવા ભગતે ખોલીને જોયું તો અંદર દાણા જેટલા હતા એટલા એમનેમ જ હતા, એક કે દાણો ઓછો નહોતો થયો. આ આશ્ચર્ય જોયું માવા ભગતે પોતાના દીકરાને ધીમે ધીમે બધો જ વ્યવહાર એમનો દીકરાને સોંપી દીધો. વ્યવહાર કુશળ હતો એમનો દીકરો એટલે એ પણ વ્યવહાર કરવા લાગ્યો, અને બધું જ સોંપી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને પાર્ષદ થઈ ગયા માવા ભગત. અને સ્વામીના સમાગમથી એમના હૃદયમાં જ્ઞાન અને ધ્યાન આ બંને એમના જીવનમાં દ્રઢ થયા છે. પોતાની વૃત્તિઓને અંતર સન્મુખ વાળીને ધ્યાનમાં બેસતા, કેવી રીતે ધ્યાનમાં બેસતા, અરે શરીર ઉપરથી સર્પ પસાર થઈ જાય ને તો એમને ખ્યાલ ન પડે, આવી સામર્થ્ય આવી મોટાએ આ માવા ભગતના જીવનમાં ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી આવી. મૂર્તિમાં નિમગ્ન રહેતા હતા અને ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ભગતની આવી ઉત્તમ સ્થિતિ થઈ, જોગીઓના જેવી સ્થિતિ થઈ ગઈ. આ જોગીઓ બધી જોગ સાધે અને એવી સ્થિતિ માવા ભગતને એક સંતની કૃપાથી થઈ ગઈ, એમના સમાગમથી એમના યોગથી થઈ ગઈ. વાલા ભક્તો, આવી સ્થિતિ આપણી પણ થાય, આપણે જો સાધુનો સમાગમ કરીએ અને સાધુના વચનમાં રહીએ. સમય કથાનો વાલા ભક્તો પૂરો થયો છે. માવા ભગતની જે મુખ્ય વાત છે એ હવે આવતીકાલે સાંભળશું.